प्रवचन नंबर 402 तारीख 16/11/87 56 मिनिट नियमसार गाथा 47 तथा श्लोक 70।
રાગના અભાવ રૂપ વિતરાગ ભાવ પર્યાય કરતા એ સહિત પણ આત્મા નથી। જુદો છે એને લક્ષ્મણે દ્રષ્ટિના વિષયની દ્રષ્ટિ માને તો તને અનુભવ થશે. વ્યવહાર નહીં, ફરતી ફરતી વાત કહે છે. એક વાત સુધી કે ગરીબમાં વ્યવહાર નહીં કહે છે કે રાગી છે, ગરીબમાં કહે કે ક્રોધી છે, ગરીબમાં કહે કે લોભી છે, ગરીબમાં કહે છે મનુષ્ય છે જીવ, ગરીબમાં કહે દેવ છે જીવ છે, એકે જીવ છે બે જીવ છે, ગરીબમાં કહે કે બૈરાત્મા છે, ગરીબમાં કહે અંતરાત્મા છે જીવ, ગરીબમાં કહે જીવ પરમાત્મા, એ બધી ફરતી ફરતી વાત કહે છે. ગરીબમાં આવો કે ગરીબમાં આવો કે અભી બોલા અભી કહો કહેવત છે, જૂઠા બોલો હોય નહીં, જૂઠું બોલે ને જૂઠા અસત્ય વચન, એસે વ્યવહાર નહીં કે કોઈ ખાસ ઠેકાણા નહીં, એનું ઠેકાણું નથી કે જીવ આવો છે એમ વ્યવહાર નહીં કહી શકતી જ નથી. નિશ્ચય નહીં કહે છે કે જીવ શુદ્ધ છે, વ્યવહાર નહીં કહે અદભુત છે, હા વ્યવહાર નહીં કહે કે ગિરીશમાં જન્મે છે, મનુષ્યમાં યોગીમાં જન્મે છે, વ્યવહાર નહીં કહે છે મરે છે જીવ, જન્મે પણ છે ને મરે પણ છે એમ વ્યવહાર નહીં ફરતી ફરતી વાત બદલતી બદલતી વાતો કરે. વ્યવહાર નહીનો ધર્મ જી છે કે ફેરફાર કરીને બોલ્યા કરે. નિશ્ચય નહીં કહે છે કે જીવ સદા એક ઊંચાના જન્મ, નિશ્ચય નહીં કે જેવું આત્માનું સ્વરૂપ છે એવું કેટલાનું જે જ્ઞાન અથવા એવી જે વાણી તેને શુદ્ધ વચન કહેવામાં આવે છે. કે વચનનું વાક્ય શુદ્ધ છે, જે વચન છે કે આત્મા શુદ્ધ છે એવું વચન આવ્યું, તો એવું વચન છે એવો જ આત્માનું સ્વરૂપ છે. વ્યવહાર નહીં કહે છે કે આત્મા અશુદ્ધ છે, એ વચન જૂઠું છે. આત્મા અશુદ્ધ છે નહીં, છતાં અશુદ્ધતાના યોગમાં હોવાથી, પુણ્યપાપના યોગમાં હોવાથી, પુણ્યપાપ અશુદ્ધ જાણીને જીવ પર આરોપ આવે છે કે આત્મા શું થઈ ગયો, આત્મા ત્રણ કાળમાં શું કર્યો નથી, કુદરત છે ત્રણે કાળ, એ ઉપાધિ કરતો છે, એ ગ્રહણ કરવા એવું છે, એનું જ્ઞાન ને જ્ઞાન કરતા ધરાવી કરવા થાય. જીન દેવનું શુદ્ધ વચન, આ શુદ્ધ વચન શુદ્ધ વાણી એટલે જેવી વાણી છે એવું સ્વરૂપ તેને શુદ્ધ વચન કહેવામાં આવે છે. જીન દેવની વાણી છે એ શુદ્ધ વચન બુદ્ધ પુરુષોને કહે છે. સર્વજ્ઞ ભગવાન સમ્ય જ્ઞાનીઓને એમ કહે છે કે આત્મા ત્રણેકાળ બંધ અને મોક્ષથી રહી છે, બંધ અને મોક્ષના પરિણામથી દૂર છે, કેમ કે બંધ અને મોક્ષના પરિણામ નાશવાન છે અને આત્મા અવિનાશી છે. જે અવિનાશી નિત્ય ધ્રુવ તે આત્મા છે, ને નાશવાન અધ્રુવ અનિત્ય તે જીવ નથી. એમ જીવદેવનું જીવદેવનું વચન શુદ્ધ વચન બુદ્ધ પુરુષોને કહે છે. સમ્યક જ્ઞાનીઓને સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે આત્મા છે એ બંધ અવસ્થામાં હો કે મોક્ષ અવસ્થામાં હો, બંધ અવસ્થામાં બંધરૂપે થતો નથી અને મોક્ષ અવસ્થામાં મોક્ષ રૂપે થતો નથી. બંધ અવસ્થામાં બંધ રૂપે થાય તો જો ભલે હો પણ આત્મા એ પર્યાય રૂપે થતો નથી, દ્રવ્ય રૂપ છોડે નહીં, બીજ ભાવને છોડે નહીં અને પર ભાવને ગ્રહે નહીં, પારણામિક ભાવનું છોડે નહીં અને ઉદય ભાવ રૂપે થાય નહીં અથવા ક્ષાય ભાવ રૂપે પણ થાય નહીં. નથી વ્યતિરિક નામ રહીત છે એમ જીવદેવનું શુદ્ધ વચન બુદ્ધ પુરુષોને કહે છે, અથવા જે આવા વચનને જીવે છે એ બુદ્ધ થઈ જાય છે, જ્ઞાની થઈ જાય છે. આ ભુવન વિજ્ઞાનને આ જગત પ્રસિદ્ધ સત્યને આ સત્ય જગતમાં અનાદિયમ પ્રસિદ્ધ છે કે ભગવાન આત્મા એ પરિણામની મધ્યમાં રહેવા છતાં એ પરિણામથી ગતિરૂપના રહી છે, અનંતમુખી સહિત અને પરિણામથી રહી એવા શુદ્ધાત્માનું કૌતુક લે આશ્રય કર, એનો આશ્રય કર, એમાં અહમ કર તો તારા ધર્મની શરૂઆત થશે. હે ભવ્ય તું સદા જામ, આ શુદ્ધાત્મા બંધવસ્થામાં હો કે મોક્ષ અવસ્થામાં હો, એ અવસ્થાથી રહી તને કાળ શુદ્ધ છે એને તું લક્ષમાં લે, એનો આશ્રય કર, એમાં લીન થા. શુદ્ધાત્માનું સિદ્ધાંત, શુદ્ધાત્માનું જ્ઞાન અને શુદ્ધાત્માનું આચરણ તેને પરમાત્મા મોક્ષનો માર્ગ, ધર્મનો માર્ગ કહે છે અને એનું પણ મોક્ષ છે. ગાથા શુદ્ધતાની સડાવે છે. જારી શિયા સિદ્ધપ્પા ભવમૂલ્ય જીવ તારી સાહુતી
પર્યાયનો સહયોગ નથી, મનુષ્ય પર્યાયનો સહયોગ છે.
વ્યવહારને એ કહ્યું તો આને માની લીધું હું દેવ મનુષ્ય, તો એમાં વ્યવહારને નો દોષ શું છે? એ તો સંયોગનું જ્ઞાન કરાવે છે, નિશ્ચય નહીં સ્વભાવનું જ્ઞાન કરાવે છે, અને વ્યવહાર નહીં
સંયોગ,
કાં તો સંયોગનું જ્ઞાન કરાવે અને કાં ભેદનું જ્ઞાન કરાવે. અને નિશ્ચય નહીં સ્વભાવનું જ્ઞાન કરાવે અર્થાત અભેદનું જ્ઞાન કરાવે, એને નિશ્ચય કહેવામાં આવે. શિવરૂપમાં જેવા બધા આત્માઓ છે, જેમ શિવ ભગવાન જણાવતા નથી મળતા નથી, એમાં સંસારી જીવો ગાગરા કુતરા મચ્છર માકડ કીડી હાથી કે મનુષ્યો સંસારી જીવો શિવ જેવા છે, જણાવતા નથી મળતા પણ નથી. તો આ કિશોરભાઈના ધર્મ પરથી જેલમાં હતા અને હવે ઉપર એમાં કેટલા ટકા વાત સાચી હતી? એક ટકો પણ વાત સાચી કે જન્મે બીજો ને મરે તે બીજો, ને જાણે તે ત્રીજો જુદો, જાણનાર જુદો ને જન્મનાર જુદો, જાણનાર જુદો ને મરનાર જુદો. જાણનાર જન્મતો નથી અને જાણનાર મળતો પણ નથી. જાણનાર એટલે જ્ઞાનમય આત્મા, નાયક આત્મા, જ્ઞાન દર્શનમય આત્મા. જાણનાર જન્મતો નથી અને જાણનાર મળતો નથી. જન્મે છે તે બીજો જન્મે છે, જીવ નહીં. મરે છે તે જીવ નહીં પણ બીજો મરે છે. તેના સંયોગને લૌકિક જન્મ કહે છે. જીવ જન્મો, પુત્રનો જન્મ થયો, લૌકિક જનો દેહના જન્મથી જીવનો જન્મ થયો, અને દેહનો વિયોગ થાય તો લૌકિક જનો જીવ મેળવો એમ કહે છે. જાણનાર જન્મતો નથી ને જાણનાર મળતો
નથી,
જે જન્મતો નથી ને મળતો નથી એવો જાણ કરતો તે હું છું, અને જે જન્મે છે ને મરે છે તે હું નથી. પુત્ર જન્મ થાય તો હર્ષ નથી, અને પુત્રનું વર્ણ થાય તો શોક નથી. કેમ કે જાણનાર જન્મતો નથી ને જાણનાર મરતો પણ નથી. જે જન્મ જન્મે ને મરે તે આત્મા નથી. પછી ત્રીજો બોલ વૃદ્ધાવસ્થા, કે વૃદ્ધાવસ્થા થાય તે જીવ નથી. જાણનાર એ વૃદ્ધ ન થાય, અને વૃદ્ધ થાય તે જાણનાર નથી, ને જાણનાર છે તે વૃદ્ધ નથી. હજીભાઈ આ 85 વર્ષની વૃદ્ધાવસ્થા થઈ એ જીવની હશે કે દેહની? આત્મા વૃદ્ધ થતો નથી, આ વાત ચંદ છે ને. જરા જરા જન્મ જરા ને મરણ થતો છે ને, જર્જરી થાય શરીર વૃદ્ધાવસ્થા એ આત્મા નથી. ત્યારે આ ગુણોથી અલંકાર છે કે વિખ્યાત રૂપે જીવ છો કે ના, જાણનાર છે કે વિખ્યાત રૂપે થાય છે, વિખ્યાત રૂપે થાય છે જાણનાર નથી. આ દોષની સામે આ ગુણ, આ દોષ છે સામે આ ગુણ. અનંત જ્ઞાન અનંત દર્શન અનંત પ્રિય સૂક્ષ્મ પ્રવૃત્તિ જે આ પ્રકારના ગુણોથી ભગવાને પ્રગટ થાય છે. ટીકા શુદ્ધ દ્રવ્યાથી પ્રેરણા અભિપ્રાયે આ દ્રે વ્યવહારિક જ્ઞાન નો. અમે આ મનુષ્યને વ્યવહારિક જીવ કહીએ છીએ. મનુષ્યને તું વ્યવહારિક જીવ કહી દો છો તો નીચે જીવનું ખબર છે, કાંઈ જોઈ ખબર નથી. તો વ્યવહાર નહીં તો મનુષ્યને જીવ નથી કહેતો, પણ મનુષ્યને તું આત્મા માની લો છો, એનાથી જુદો જીવ તું જાણતો નથી. શુદ્ધ દ્રવ્યાથી નહીંના અભિપ્રાય, શુદ્ધ દ્રવ્ય અર્થને નહીં. ચાર શબ્દોથી પ્રેમ એ છે, શુદ્ધ દ્રવ્ય અર્થને નહીં. એ ચાર નો ભેદ કરો તો શુદ્ધ દ્રવ્યાર્થિત નહીં કહેવામાં આવે છે. શુદ્ધ દ્રવ્ય અર્થને નહીં, છેલ્લો શબ્દ છે નહીં. નહીં એટલે જ્ઞાનનો અંશ, પરમાણ જ્ઞાનના એક અંશને નહીં કહેવામાં આવે છે. નહીં એટલે જાણવાની ક્રિયા, એમાં જાણવાની જ્ઞાનની ક્રિયા થાય તેને નહીં કરે છે. એક પછી જે જ્ઞાનનું પ્રયોજન અર્થ એટલે પ્રયોજન, શુદ્ધ આત્માને જાણવાનું પ્રયોજન હોય તેને પરમાત્મા શુદ્ધ દ્રવ્ય અર્થને નહીં કહે છે. જે જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના શુદ્ધ આત્માને જાણે કે આ જાણનાર તે હું છું, એમ જે જાણવાની ક્રિયામાં જાણનારો જણાયો, જાણવાની ક્રિયા થાય છે એમાં જાણનાર આત્મા જણાય છે. એ જાણવાની ક્રિયામાં શુદ્ધ આત્માનો અનુભવ થાય, જણાય. એ જ્ઞાનના વ્યાપારને પરમાત્મા શુદ્ધ દ્રવ્યાર્થિત નહીં કહે છે. જેનું પ્રયોજન શુદ્ધ દ્રવ્યને જાણવાનું હોય તે જ્ઞાનના વ્યાપારને પરમાત્મા શુદ્ધ દ્રવ્યાર્થિત નહીં કહે છે. એ નહીંના અભિપ્રાયે એ નહીં જોવામાં આવે તો અંતર સંમુખ થઈને આત્માને અનુભવ કરવામાં આવે તો સંસારી જીવો અને મુક્ત જીવોમાં તફાવત નહીં હોવાનું આ કથન છે. એ વાત 71 નંબરના કલશમાં આવશે નીચે, કે કઈ નહીંથી અમે તફાવત કરીએ કે આ સંસારી ને આ મુક્ત. કોઈ તફાવત અમને દેખાતો નથી. તફાવત કરે છે તે ખરેખર જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે. કેમ કે વ્યવહાર નહીં વિપરીત કથન કરે છે. જીવ સંસારી પણ નથી અને જીવ મુક્ત પણ નથી, છતાં વ્યવહાર નહીં કહે છે સંસારી છે. જે જીવ સંસારી પણ છે અને જીવ મોક્ષ અવસ્થા વાળો પણ છે, કહે છે કે એ વ્યવહાર નહીં જૂઠું પસંદ કરે છે. એ સંયોગનું જ્ઞાન કરાવે છે. વ્યવહાર નહીં પર્યાયનું જ્ઞાન કરાવે છે, અને એ પર્યાય તો આત્માથી વ્યતિરિક્ત છે, ભિન્ન છે. તો પર્યાય છે કે આત્મા નથી, દ્રવ્ય તે આત્મા છે.
બરાબર,
પર્યાયને ન જો, પર્યાયને જાણવાની ચક્ષુ બંધ કરી દે. પર્યાય છે તો ખરી કે નહીં કે પર્યાય નથી. જો તારે આત્માના દર્શન કરવા હોય તો પર્યાય હોવા છતાં પર્યાયનું લક્ષ છોડી દે. પર્યાય હોવા છતાં પર્યાયને જાણવાનું સર્વથા બંધ કરી દે. પર્યાય આત્મામાં છે એ તો માનવાનું બંધ કરી દે, પણ પર્યાયને પર્યાય તરીકે જોવાનું બંધ કરી દે. પર્યાયને આત્મા તરીકે જોવાનું તો બંધ કરી દે, કેમ કે તો આત્મા છે જ નહીં. રાગને આત્મા કે રાગ તો જીવ છે નહીં, રાગ આશ્રવ છે, રાગ જીવ નથી. અચ્છા ચાલો રાગને આત્મા તરીકે જાણવાનું બંધ કરવું, પણ રાગ આશ્રવ તત્વ છે તો આશ્રવને આશ્રવ તરીકે તો જાણવું કે નહીં કે ના, આશ્રવને આશ્રવ તરીકે જાણવા રોકાય તો જ્ઞાનાનંદ પરમાત્મા દ્રષ્ટિમાં આવશે નહીં. ત્યારે શું કરવું કહે કે રાગને જાણવાનું સર્વતા બંધ કરી દે, તો બંધ કરી દઈશ તો હું આંગળો થઈ જાય કે ના તું દેખતો થાય. કેવી રીતે રાગને જાણવાનું બંધ તમે કરાવો છો કે રાગને જયારે જાણવાનું તો બંધ કરી તો એ અંતરનું જ્ઞાન આત્માને જાણવાનું પ્રગટ થશે અને ભગવાન આત્માના તને દર્શન થશે. લે દેખતો થઈ જાય ત્યારે અત્યારે રાગને જાણું છું તો દેખતો છું તો આગળ આંધળો છો, કેમ કે રાગને જાણવા વખતે જ્ઞાનાનંદ પરમાત્મા જણાતો નથી એટલે આંધળો છો, દિવ્ય ચક્ષુ ઉગડતા નથી. રાગની રૂચિમાં પડેલો જીવ રાગને હું કરું છું અને રાગને હું જાણું છું બે દોષ છે મોટા. ચાલો ભાઈ રાગને કરવાનું તો બંધ કરું છું કે રાગ રાગથી થાય છે, પર્યાય પર્યાયથી થાય છે, પર્યાયનો કરતા પર્યાય છે, હું એનો જાણનાર છું. જ્ઞાન સુધી આવ્યો પછી શ્રી ગુરુ કહે છે કે રાગ જ્ઞાનનું જ્ઞેય નથી, કરતાનું કર્મ તો નથી પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી, એને જાણવાનું બંધ કરી દે. પણ રાગને રાગરૂપે જાણવું તો દોષ ચુકાતો, રાગને રાગરૂપે જાણતા આત્માનું જ્ઞાન થતું નથી અને આનંદ પણ આવતો નથી, પરને જાણતા જ્ઞાન પણ નથી અને સુખ પણ. રાગ પરદેવે છે, પરદેવેને કરવાની બુદ્ધિ તો છોડી દે, પણ રાગને જાણવાની પરદેવને જાણવાની બુદ્ધિ છોડી દે તો રાગથી ભિન્ન જ્ઞાનાનંદ પરમાત્મા તને અત્યારે જણાશે. રાગ કરતાનું કર્મ પણ નથી, શુભ રાગ ભગવાનની પૂજા દેવ દર્શન ગુરુ ઉપાસના નિત્ય સઠ કર્તવ્ય આવશ્યક. પ્રભુએ રાગ દ્વારા કરતાનું કર્મ નથી અને જ્ઞાતાનું જ્ઞેય પણ પરમાર્થે નથી. રાગ કરતાનું કર્મ નથી કેમ કે આત્મા કરતા છે માટે રાગનું કરતા નથી, અને રાગ નહીનું જ્ઞાનનું જ્ઞેય નથી કેમ કે એને જાણતા જ્ઞાય જણાતો નથી, માટે રાગ નહીં નથી પણ જ્ઞાય ભગવાન આત્મા નહીં છે. નાયકને જાણતા જ્ઞાન પ્રગટ થાય છે, રાગને જાણતા જ્ઞાન આત્મ જ્ઞાન પ્રગટ થતું નથી. આવા ભેદ જ્ઞાનના પ્રકારો શાસ્ત્રમાં ફર્યા છે. કેટલાક સર્વતા હતા, સર્વતા સર્વતા રાજ્યો કરતા નથી કે સર્વતા કરતા નથી, એ તો સંસારથી ઠીક થાય તો સંસાર સિદ્ધિ થાય તો મોક્ષ થઈ જશે, તને શું એમાં વાંધો આવ્યો? સમયસાર શાસ્ત્ર નિયમસાર શાસ્ત્ર સંસાર સિદ્ધ કરવા માટે લેખા નથી. જગતના ચોપડા ઘણા છે સંસાર સિદ્ધ કરવા હોય તો સંસારની ઉત્પત્તિ કરવી હોય તો જગતના ચોપડા સંસારમાં નિમિત્ત થાય એમ સમયસાર આદિ સંસારમાં નિમિત્ત થાય એમ બનતું નથી. ચોપડા નિમિત્ત થાય ચોપડા છે વધારે આ મભમ કહું છું સમજી ગયા, જ્ઞાનીની વાણી કે આગળ છે, અજ્ઞાનીના વચનો તો બધા ચોપડા છે, નવેલો છે બધી. એક વાર રાગને રાગ કરતાનું કર્મ છે, કરતા ને રાગ મારું કાર્ય, પાપના પરિણામ મારું કર્તવ્ય નહીં પણ બુદ્ધના પરિણામ મારું કર્તવ્ય ને કાર્ય છે. બુદ્ધિ મિથ્યા છે, દ્રષ્ટિ વિક્રી છે. ચાલો બુદ્ધના પરિણામ કરતાનું કર્મ ન હો તો ન હો, પણ જાણેલો પ્રયોજમાન છે મૃદુન બારની ગાથામાં. બારની કાથા પેલા અગિયારની કાથા છે એ તે વાતી નહીં, એ તો અનુભવ થયા પછીની વાત છે. અહીંયા અનુભવ કેમ થાય એની વાત ચાલે છે કે રાગ કરતાનું કર્મ તો નથી પણ જાણવાલાયક પણ નથી. સવાર નામ છે લોકમાં કે આજે કેવા માણસો બોલું જોઈએ, દિવસ બગડી ગયો એમ કહો જ કહેવત છે ગપ્પા, કોઈને જોવાથી દિવસ બગડતો નથી પણ કહાવત છે, એમ કહાવત છે. આજે કેનું બોલું જોયું, આખો દિવસ બગડી ગયો. ત્યાં એનું બોલું જોવાની ઈચ્છા નથી અને કસાયના દર્શન કરવા છે ત્યારે રોજ ના પરિણામ એટલે કશા જ્ઞાન તારો જી બગડતો નથી. અરે જી બગડ્યો શું ભવ ભવી ગયો તારો, ઓને જતા તો જી બગડ્યો અને આને જતા તો ભવ બગડી ગયો. પ્રભુ રહેવા દે, એ કઈ બુદ્ધપાપ પરિણામ કરવાયો નથી પણ જાણવાયો પણ નથી. જાણવાયો તો જે પરમાત્મા દંડ છે આ ચિદાનંદ ભગવાન આત્માને અંતરમાં જઈ અને તું જાણ. ડાક્ટર આ નવી વાત છે ડાક્ટર, તમારા સાયન્સમાં આવે નહીં, આ સર્વજ્ઞ ભગવાનનું સાયન્સ છે. એ વાત કહે કે શુદ્ધ દ્રવ્યાથી થઈને જોવામાં આવે તો અંતરસંગ થઈને જોવામાં આવે તો આમાં નહીં આમ જોવામાં આવે તો સંસારી જીવોમાં વિખ્યાત જીવોમાં કે સિદ્ધ પરમાત્માઓમાં તફાવત નહીં હોવાનું આ કથન છે. અમને કઈ તફાવત વિખ્યાત દ્રષ્ટિ હો કે સભ્ય દ્રષ્ટિ હો, ભગવાન આત્મા છે, અમને કઈ તફાવત લાગતો નથી. તફાવત કરે છે જ્ઞાન નથી, તફાવત નથી એમ જાણે તે જ્ઞાન છે. આપણે આ ખરસ ચાલી ગયું છે સંસારે ને અત્યારે આજે ગાથા છે એનો જે ખરસ છે અત્યારે ગાથા ચાલે છે, એ ગાથા પછીનો પોતે કળશ લીધો છે. અહીંયા હું એમ હતું કે શું દ્રષ્ટિ હો કે કુદ્રષ્ટિ અમને કઈ તફાવત લાગતો, જે પ્રથમ ચીજ શુદ્ધ છે એમાં અહીંયા કહ્યું કે સંસારી જીવોમાં કે મુક્ત જીવોમાં બહુવચન છે, સંસારી જીવો પણ અનંત અને મુક્ત જીવો પણ અનંત, બે અનંત છે. કાંઈ અમને તફાવત લાગતો નથી. આગળ જે કોઈ પતિ આસન આસન ભવિ જેવો થયા, જો આચાર્ય ભગવાન પોતે આસન ભવ્ય થયું નથી, અતિ આસન છે, અતિ નજીક એકાદ ભવ બે ભવ બાકી હોય તેને અતિ આસન ભવ્ય જીવ કહેવામાં આવે. આસન એટલે નજીક, જેનો હવે સંસારનો અંત આવવાનો નજીક છે અથવા મોક્ષા પ્રગટ થવાનો કાળ એકદમ નજીક આવી ગયો છે, એકાદ બે ભવ જેને છે બાકી જાજા ભવ જેને નજીક તેને અતિ આસન ભવ્ય છે. પતિ એટલે ઘણું નજીક, આસન એટલે ઘેરો, એનો નજીકતા, એવા પગ એટલે લાયક એવો જીવો થયા. જે કોઈ અત્યાર સુધી પતિ આસન ભગે જીવો થયા એટલે મોક્ષ માર્ગમાં આવીને મોક્ષનો થઈ ગયો, તેઓ પૂર્વે સિદ્ધ પરમાત્મા જે થયા તે પૂર્વે સંસાર અવસ્થામાં સંસાર પ્રેમથી થાકેલા દીપવાળા થયા હતા. આ સિદ્ધ પરમાત્મા હતા ને થયા ને એ પહેલા પણ એ સંસાર અવસ્થામાં અજ્ઞાની હતા, અને અજ્ઞાન દશામાં એ અજ્ઞાનજન્ય જે દુઃખ હતું, ક્લેશ હતો, એ ક્લેશથી થાકેલા હતા. એ ક્યારે છુટકારો મળો? હા, ક્લેશથી થાકેલા દીકરા થયા હતા. સહજ વૈરાગ પરાયણ થવાથી ઉત્કટ વાત કરે છે. વિચારદ્રષ્ટિ સમય દ્રષ્ટિ થાય એ વાત ન લેતા મુનિ અવસ્થા પ્રગટ કરે. પહેલાના કાળમાં તો રાજા હોય ને, રાજપાટ છોડી દીકરાને આપી અને પોતે જંગલમાં જઈ દીક્ષા સ્વીકાર કરતા. અત્યારે તો 70 વર્ષ સુધી દુકાનનો થોડો છોડે, છોકરો 50 વર્ષનો થયો, છોકરાની ઘેરે છોકરાઓ મુસરભાઈ તો પણ ખુરશી છોડે નહીં. તું બચ્ચું છો, 50 વર્ષ હોય ને તને કઈ ખબર પડે નહીં. અમને અનુભવ થયો, તને અનુભવ નથી. આ તુલસી છોડે નહીં. પહેલાના કાળમાં તો દરબાર છોડી જંગલમાં જઈને સાધુ થઈને આત્મામાં લીન થવાનો પ્રયત્ન કરે એવો કાળ ફરી બહુ મોટો. આ પૂર્વે જેટલા સિદ્ધ પરમાત્મા થયા એ ક્લેશથી, સંસારના ક્લેશથી થાકેલા હતા. કુટુંબમાં બેઠો તો ત્યાં સુધી એ કુટુંબના બોલાવવા આવીને પોતાના રાગથી, પોતાનો રાગ એનાથી દુઃખ ભોગવતો હતો, એ દુઃખથી મુક્ત થવા માટે દીક્ષા સ્વીકાર કરે છે. ઘરબાર છોડી અને જંગલમાં જઈ અને આત્માની સાધનામાં ભીન થાય છે એવા સહજ વૈરાગ પરાયણ. જ્ઞાન અને વૈરાગની શક્તિ પ્રગટ થાય છે સાધકને. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, વૈરાગ એટલે રાગ પ્રત્યે રાગનો અભાવ, રાગ પ્રત્યે ઉદાસીન અવસ્થા, એને વૈરાગ દશા કહેવામાં આવે છે. રાગની ઉદાસીનતા દશા હોય તો રાજપાટની તો ઉદાસીન દશા જે આવી જા સહજ વૈરાગ પરાયણ. ભટ પ્રયોગ નથી, આ સહજ દશા છે. વિશેષણ વિપુલ સહજ એક વખતનો બનાવ છે. એક ભાઈ આના પાસે હતા, અમારા પરિચયમાં અવારનવાર ભેગા થાય ત્યારે મોટી ઉંમરના હતા, લગભગ 80 વર્ષની ઉંમર નહીં. કેલાચંદભાઈ, અન્ય મતમાં જે વૈરાગ છે એ આપણામાં વૈરાગ નથી. અરે શું કહો છો આ, અન્ય મતમાં વૈરાગ હોય નહીં. કશાયની મનતા હો, કશાયની મનતા હો પણ વૈરાગ જ્ઞાન વિના ન હો. અને જ્ઞાન સર્વજ્ઞ ભગવાનના મત સિવાય કે છે નહીં, કેમ કે આત્માનું સ્વરૂપ સર્વજ્ઞ ભગવાનના મતમાં છે. અને એવા આત્માનું જ્ઞાન તેને જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન થતા રાગ પ્રત્યે જેને રાગ નથી, ક્રોધ પ્રત્યે ક્રોધ નહીં, આવે છે ને માન પ્રત્યે નહીં માનજો, એ ક્રોધ પ્રત્યે ક્રોધ નથી, માન પ્રત્યે માન નહીં સમાનજો. પેલા પૂર્વે માન હતો એવું માન નથી, ઉદાસીન ક્રોધ માન માયા ને લોભ હોય પણ મારું સ્વરૂપ નથી એના પ્રત્યે ઉદાસ એને વૈરાગ દશા કહેવામાં આવે છે. જ્ઞાન અને વૈરાગ આ દીક્ષા લેવી માટે જ્ઞાન ને વૈરાગ છે. શરીરને વૈરાગ ન હોય કશાય મનતા હો સંસાર ભડકડે કહ્યું ભાઈ એ જૈન દર્શનમાં વૈરાગ કશા હોવા કહીએ ભાઈ ન હો સમજાય એટલે કબૂલ થયું એટલે કબૂલ થયું વાત સાચી છે સહજ વૈરાગ પરાયણ તત્પરતા શુદ્ધ આત્માની ચિંતામાં જેની વિશેષ તત્પરતા છે ક્ષણમાં છઠ્ઠું મુસ્થાન ક્ષણમાં નિર્વિઘ્ન જ્ઞાનમાં જામી જાય છે નિત્ય આનંદનું ભોજન કરનારા એને જ્ઞાનને વૈરાગ પ્રગટ થઈ ગયું છે એને રાગ ઉત્પન્ન થાય છે છઠ્ઠા મુસ્થાને એ જગપત કહે છે પાંચમા આવ્રતના પરિણામ જગપત છે પાંચમા આવ્રતના પરિણામ સાચા પુનિના ભાવલિંગી તંત્રની વાત ચાલે છે ઓ ત્રિવેલિંગીની વાત નથી અત્યારે તો ત્રિવેલિંગ ના છે ઘણા જ્ઞાન છે પ્રભુ ભાવલિંગી સંતના પાંચમા આવ્રતના પરિણામ ઉત્પન્ન થાય છે સ્વરૂપમાં ટકાતું નથી અઠ્ઠાવીસ ગુણગુણાદિના શુભ ભાવ આવે છે એ વીસ કુંભ છે ઝેરના ઝાડ છે એમાં અમૃતનો સ્વાદ આવતો નથી સાધુ થયો તો સિદ્ધ થયો એનું નામ સાધુ છે બાકી બધા સમજવા જેવું છે જાણવા જેવું છે બહારના એની તો ઠેકાણા નંબરે ચિત્તના એંધાણ લિંગ એટલે એનું એંધાણ ચિન્હ લક્ષણ કોને મુનિ કહેવા કે જેને આંતરમાં ભાવને સદુપયોગ પ્રગટ થયો છે ત્રણ કષાયના ભાવપૂર્વક શાંતિ અતિથી આનંદ એનું વેદન છે આનંદનું ભોજન કરે છે આ તો સભ્ય કૃષ્ણના ઠેકાણા નહીં ફેરફાર ઘણો થઈ ગયો સર્વજ્ઞ ભગવાન રહ્યા નહીં કોઈ ગુંડર રહ્યા નહીં પછી જેમ તેને ફાવે એમ વર્ષે કોઈ કેનાર ઘણીનું સમજરાય થવાથી દ્રવ્ય ભાવલિંગને ધારણ કરીને ભાવલિંગને સદુપયોગ દીક્ષા વિકાર કરવા જાય ત્યારે કહે કે સદુપયોગ દશા અમારી કેમ પ્રગટ થાય એની પ્રતિજ્ઞા આપો ભાવલિંગને ધારણ કરીને પરમગુરુના પ્રસાદથી ગુરુના પ્રસાદથી નહીં પણ પરમગુરુ આત્મજ્ઞાની ગુરુ પૂજની ગુરુ તેના પ્રસાદથી કૃપાથી કરુણાથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વડે પરમગુરુનો પ્રસાદ અને પરમાગમનો અભ્યાસ અને દ્રવ્યને દીક ભાવ રૂપે દશાઓ કેવી હોય છે સાધુની એનું વર્ણન છે એ આત્મામાં નથી દ્રવ્યલિંગ પણ આત્મામાં નથી ને ભાવલિંગ પણ આત્મામાં એનાથી રહી સુધાત્મ ઉપાધિ છે પર્યાયનું જ્ઞાન કરાવે છે પર્યાયનું રસ છોડાવે છે પર્યાયનું જ્ઞાન કરાવી પર્યાયનું રસ છોડાવી અને દ્રવ્યનું રસ કરાવે છે આ તો દીધું પણ શાસ્ત્રો આ છે આ વર્ષે તપ છે આત્માનો અનુભવ કરવો જોઈએ છે ઉપવાસ આત્માની સમીપે જઈ અને વસ્તુ જ્યાં ઈચ્છાની ઉત્પત્તિ થાય નહીં પરમગુરુના પ્રસાદથી કેટલી વાત કરી સર વેરાગ પરાય થવાથી એમ દ્રવ્યલિંગને દ્રવ્યને ભાવલિંગ ધારણ કરીને બે પરમગુરુના પ્રસાદથી ત્રણ અને પરમાગમના અભ્યાસ વડે ચાર વડે સિદ્ધ ક્ષેત્રને પામીને એ સાધુ સિદ્ધ ક્ષેત્રને પામે છે વૈરાગ પરાયણ છે પરમગુરુનો પ્રસાદ છે અને પરમાગમનું અધ્યયન છે અવ્યાપાર માતા રહી સકલ વિમળ સરળતા નિર્મળ કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ સુખ કેવળ વિનિયુગ જિંદાત્મા થઈ ગયા શિવ ભગવાન આ રીતે દ્રવ્યને ભાવલિંગ ધારણ કરી સહજ વૈરાગમાં પરાયણ તત્પર પરમગુરુની કૃપાથી પરમાત્માના અભ્યાસથી સિદ્ધ ક્ષેત્રને પામીને શરીર છૂટી જાય છે અવ્યાપાર એ સુખ પ્રગટ કર્યું છે કઈ બાધા આવતી નથી હવે અવ્યાપાર બાધા રહી સાધી અનંતકાળ અનંત સુખ ભોગવે છે કેવી પરમાત્મા પરમાત્મા સર્વથા નિર્મળ સકળ વિમળ કે સકળ એટલે સર્વથા બિંબળ એટલે નિર્મળ કેવળ જ્ઞાન કેવળ પ્રસંગ જ્ઞાન અને દેવું અને કેવળ સુખ દુઃખનો અવસ્થિત જેમાં પૂર્ણ સુખ અને કેવળ વીર્ય અનંત વીર્ય કર્યું છે યુગ તે સહિત સિદ્ધાત્માઓ થઈ ગયા સિદ્ધાત્માઓ થઈ ગયા પૂર્વે સંસારમાં હતા સંસારના તેરથી ફેંકા, દીક્ષા વિકાર કરી, ત્રિવેણી ભાવની ધારણ કરી, પરમગુરુના પ્રસાદથી, પરમાનંદના અભ્યાસથી આ અંતરમાલી તેને પરમાત્મા થયા. કે જે જીવાત્માઓ કાર્ય અધિકારી છે, કે જે શ્રી પરમાત્મા થયા તેને કાર્ય સમયસાર કહેવામાં આવે છે. કારણ તો દ્રવ્યને કહેવામાં આવે અને કાર્ય કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એટલે કાર્ય કહેવામાં આવે છે. એ કાર્ય શુદ્ધ છે, નીચે કાર્ય અપેક્ષા શુદ્ધ. હવે જેવા કે સિદ્ધાત્માઓ છે તેવા શુદ્ધ છે, નીચે ભવવાળા જેવો છે, એવું આવશે.